તારીખ 26/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 21 મૂળ કેસેટમાં અવાજ ખૂબ જ ધીમો છે.
પોતાના સ્વભાવનું સાવધાનપણું ચૂકીને પર પદાર્થમાં સાવધાનપણું જ્ઞાની કરતો નથી. જે અજ્ઞાની કરે છે પોતાના સ્વભાવનું સાવધાનપણું ચૂકીને પર પદાર્થમાં સાવધાનપણું જ્ઞાની કરે છે, જ્ઞાની કરતો નથી. એમ જ્ઞાનીને ક્ષણિક ઈચ્છા ઉત્પન્ન થાય છે એમાં પણ સાવધાનપણું નથી. જ્ઞાનીને ઈચ્છાની ઈચ્છા પણ નથી. આટલા ગુજરાતી શબ્દો પકડીને એના ઉપર પોતે પ્રવચન થોડું સ્પષ્ટીકરણ આપે છે. પ્રદેશે પ્રદેશે ઈચ્છાની ઈચ્છા નથી એટલે એનું બીજું પડખું એ છે કે ઈચ્છાનો નિષેધ છે. ઈચ્છા રૂપ રાગ એનો નિષેધ વર્તે છે. નિતરણ મુદન થાય એને ઈચ્છાની ઈચ્છા કહે છે. પ્રદેશે પ્રદેશે મેં માત્ર ચૈતન્ય ચૈતન્ય વ આનંદ હિ આનંદ છે ઓતપ્રોત વસ્તુ. મારા સર્વ ક્ષેત્રમાં પ્રદેશે પ્રદેશે મારા સર્વ ક્ષેત્રમાં માત્ર ચૈતન્ય ચૈતન્ય એકાકાર ચૈતન્ય અથવા ભરચક ચૈતન્ય અને આનંદથી આનંદ હિ આનંદ છે બેમાં બબે વખત લીધું છે. ઓતપ્રોત વસ્તુ હું તન્મય વસ્તુ છું. ભલે ચૈતન્ય ગુણ આનંદ ગુણ પ્રદેશ પર જુદું જુદું હોય પણ એ બધાનો એક રસકંદ વસ્તુ છે પોતે. ઓતપ્રોત વસ્તુ હું સ્વરૂપ રચના પર્યાય મેં સ્વત હિ હુએ જા રહી હૈ. જે કાંઈ સ્વભાવાકાર પર્યાય સ્વરૂપાકાર પર્યાય થાય છે એ સ્વતઃ થઈ રહી છે, સ્વતઃ થવાની ચાલુ થઈ ગઈ છે. કરું છું એ પ્રશ્ન નથી, કેમ કે પર્યાય કોઈ કરવાની ચીજ નથી, એ તો સ્વતઃ થઈ રહી છે. વિભાવિક કે સ્વાભાવિક તો સ્વતઃ થાય છે. કરવાનો પ્રશ્ન એટલા માટે નથી કે એને બંધ પણ કરી શકાતી નથી, તો પછી કરવાનો ક્યાં માત્ર. જે થઈ રહી છે પર્યાય એને તો બંધ પણ નથી કરી શકાતી, એટલે કરવી પડે એ તો પ્રશ્ન નથી. સ્વરૂપ રચના આવી વસ્તુ હું છું એવું જે અહમ પણ પોતાપણું આવે છે સ્વ વસ્તુમાં એને લઈને સ્વરૂપ રચના પર્યાયમાં એટલે જેવું સ્વરૂપ છે એવી જ પર્યાય રચાય છે. એ સતત થાય છે, આપોઆપ જ ઓટોમેટિક થાય છે. ઈચ્છા તોડવું એટલે રાગ તોડવું, સ્વરૂપ કી વૃદ્ધિ કરવું આદિ વિકલ્પો કા જી સહજ સ્વભાવ મેં સહજી અભાવ હૈ. મારા સ્વરૂપમાં ઈચ્છાને તોડવાનો પણ પ્રશ્ન નથી. સ્વરૂપ એટલે ગુણની વૃદ્ધિ કરવું એ પણ પ્રશ્ન નથી, કેમ કે એ તો ઈચ્છા રહી જ છે અને ગુણ સહિત જ છે એટલે એમાં એ કંઈ કરવાનું બાકી નથી. એક ન્યાય કૃત કૃત્ય છે. સ્વતઃ
હોઈ જ રહી છે એમાં પર્યાયની વાત આવી.
પર્યાય સ્વતંત્ર હું સ્વતંત્ર સહેજે સહેજે અવસ્થા થઈ રહી છે. સ્વતંત્ર માં એમ કેવું છે કે એને કોઈ પરાધીન પણ નથી, અને આપોઆપ થઈ ગઈ છે એટલે ઓટોમેટિક જેને કહીએ, કઈ કરવું ન પડે એના માટે. એનું થવું એ પોતાથી જ છે, એમાં કોઈ પરાધીન પણ નથી, અને સ્વાધીન પણ છે છતાં કઈ કરવાથી સ્વાધીન પણ છે એવું પણ નથી, કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી.
એટલે પરમાત્મા પ્રકાશમાં જે આજ વસ્તુ આવી હતી પ્રવચનમાં ગુરુદેવ, કે એકમાં બીજાનું રૂપ છે,
એક ગુણમાં આનંદ ગુણનું રૂપ છે,
જ્ઞાન નું અસ્તિત્વ નથી.
એ તો શું છે કે જે જ્ઞાન ગુણ છે એ એક શક્તિ છે, તો શક્તિ ને કોઈ નો આધાર થોડો હોય. અસ્તિત્વ પણ એક શક્તિ છે, જ્ઞાન પણ એક શક્તિ છે, તો બંનેની શક્તિ પોતપોતાની છે, કોઈની શક્તિ ની કોઈની શક્તિ ને જરૂર નથી, એક શક્તિ ની બીજી શક્તિ ની જરૂર નથી. જેમ જો બીજી શક્તિ ને જરૂર હોય તો આને શક્તિ એવું નામ આપવું બેકાર છે, વ્યર્થ છે.
જ્ઞાન નું અસ્તિત્વ કોણ આપે? અસ્તિત્વ જે છે આખું, એ અસ્તિત્વ સમગ્ર દ્રવ્ય નું અસ્તિત્વ કે સમગ્ર ગુણો નું અસ્તિત્વ, તો અસ્તિત્વ ગુણ ના કાર્ય થી છે ને.
એટલે જ્ઞાન ની શક્તિ નું જે અસ્તિત્વ છે એ જ્ઞાન એ પોતાની શક્તિ ને લઈને છે.
તો પછી રૂપ છે એ કહેવાનો શું અર્થ?
કેમ કે છે પણ અને જ્ઞાન પણ બે વાત છે એની. જ્ઞાનની શક્તિ છે એમાં જ્ઞાનપણું પણ છે અને છેપણું પણ છે, તો છેપણું છે એ અસ્તિત્વનું રૂપ છે અને જ્ઞાનપણું છે એ પોતાનું રૂપ છે. બીજી શક્તિનું રૂપ છે, બીજી શક્તિ અંદર આવી નથી, બીજી શક્તિ એક શક્તિમાં આવતી નથી.
શક્તિ જે છે તો એ તો એક સ્વતંત્ર એક શક્તિ રૂપે છે ને.
હા, એક શક્તિ છે.
જી શક્તિનું એમાં જે રૂપનું આવવું થયું એ તો બીજી શક્તિના કારણે જે રૂપ છે ને. જેમ કે હવે આ તો અસ્તિત્વની વાત છે, આનંદની વાત કહે તો જ્ઞાનાનંદ, તો જ્ઞાનમાં આનંદ જે છે એ તો આનંદના કારણે જ્ઞાનમાં આનંદ છે.
એ પોતાનું જ રૂપ છે.
તો પછી રૂપ કહેવાનો શું અર્થ?
એના જેવું છે, માટે બે ભાઈનો ચહેરો સરખો હોય તો એમનો કોઈ કે સરખા રૂપ વાળા છે, તો પછી એકબીજાને એકબીજાનું કોઈ કારણ છે? કાંઈ સ્વતંત્ર છે, પોતે આખી આખી વ્યક્તિ સ્વતંત્ર છે.
અનંત ગુણોની અનંતી જે શક્તિઓ રૂપ છે એ બધી પોતાથી જ છે સ્વતંત્ર, પણ કે રૂપ રૂપે છે?
શક્તિ પોતા રૂપે છે, શક્તિ સ્વતંત્ર છે, અને બીજી શક્તિઓ જેવું એનામાં રૂપ પણ છે. બીજી શક્તિનું રૂપ છે એટલે એના જેવું રૂપ છે,
એટલે રૂપ પોતાનું છે.
હા, પોતાનું જ છે.
એટલે બીજી શક્તિના કારણે નથી,
કારણે નથી, પણ પછી સદ્રષ્ટા જોઈને કારણ જોડાય છે. કારણ તો વ્યવહાર
છે ને, કે વ્યાપ્ય વ્યાપકતાને લઈને એ રૂપ છે. પાછું એને કહેવામાં આવે છે કે વ્યાપકતા છે, એક ગુણ અનંત ગુણમાં વ્યાપક છે.
ખરેખર તો એક શક્તિમાં કઈ બીજી શક્તિ વ્યાપે નહીં, એક શક્તિમાં કઈ બીજી શક્તિ આવી ન જાય. કેવી રીતે આવે? પણ જે વ્યાપકતા છે એ દ્રવ્યને લઈને છે. દ્રવ્યત્વ બધામાં વ્યાપક છે, એક દ્રવ્યત્વને લઈને વ્યાપકતા લીધી છે. પણ એક ગુણને લઈને વ્યાપકતા નથી, કોઈ ગુણમાં બીજો ગુણ ન વ્યાપે. દ્રવ્યાશ્રયા ગુણાહા, દ્રવ્યના આશરે ગુણ હોય પણ કોઈ ગુણના આશરે કોઈ બીજો ગુણ ન હોય. દ્રવ્યના આશરે અનંતા ગુણ છે,
તો અભેદતાને આપણે કન્સિડર કરતા,
પણ કોઈ ગુણના આશરે બીજો ગુણ ન આવે. પોતાનું ગુણત્વ છે ત્યાં દ્રવ્યત્વ નથી, અને જ્યાં દ્રવ્યત્વ છે તે ગુણત્વ નથી, અને પર્યાયત્વ છે ત્યાં દ્રવ્યત્વ ને ગુણત્વ નથી, ગુણત્વ ને દ્રવ્યત્વ છે ત્યાં પર્યાયત્વ નથી. એટલે એસીમી ગાથામાં એમ દીધું છે, જે જાણતો અરિયંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે, દ્રવ્યયત્તે હિ ગુણત્તે હિ પ્રજાપ્રજા પર્યાયત્તે, એનું જે પણ છે તેનું તે પણ તો સમજી લેવું જોઈએ. પછી સદ્રષ્ટા જોઈને કારણ કાર્યના ઉપચારો કરવાની સ્યાદવાદની અંદર કથન પદ્ધતિ છે, અને તે પણ એટલા જ કારણે કે એક દ્રવ્યપણું હોવાને લીધે, એક દ્રવ્યપણું હોવાને લીધે
ત્યાં વ્યાપકતા પણ એ રીતે નથી વ્યાપી. વ્યાપક ભાવે
વ્યાપમાં કોઈ શક્તિ બીજી શક્તિમાં ન વ્યાપે,
તો આપણે ગુણને બી કહી શકીએ ને, પોતે જ શક્તિરૂપે છે,
ગુણ પોતે શક્તિરૂપ છે, એટલે એક ગુણ બીજા ગુણમાં ન વ્યાપે, ગુણ હાવ છોટો થઈ જાય ને, એ તો ગુણ એ તો દ્રવ્ય ની જ વિશેષતા છે. ખરેખર તો દરેક ગુણ પોતે જ દ્રવ્ય ની વિશેષતા છે. એટલે એને એમ કહી શકાય ગુણ ને બીજા નામ બીજું નામ પાડવું હોય તો કે દ્રવ્ય વિશેષ છે.
આપણે દ્રવ્ય વ્યાપે છે બધા ગુણમાં, તો એ બી પાછું રૂપ તો આવ્યું છે,
પણ છતાંય તે એક ગુણ ને સ્વતંત્રપણે વિચારો તો બીજા ગુણ જેવું રૂપ હોવાથી એને બીજા ગુણનું રૂપ છે એમ કહેવાય છે. શું? જેમ કે જ્ઞેયનું જ્ઞાન છે, ખરેખર જ્ઞેયનું જ્ઞાન છે, જ્ઞાનનું જ્ઞાન છે, પણ જ્ઞેય અનુસાર હોવાથી એને જ્ઞેયનું જ્ઞાન કહેવાય છે. જ્ઞેય ભિન્ન છે, જ્ઞાન ભિન્ન છે, લેવા કે દેવા. આ જ્ઞેયને ખબર નથી કે એનું જ્ઞાન મને થાય છે, આને ક્યાં ખબર છે? જેનો ફોટો પડે છે કેમેરામાં એને જ ખબર નથી પડતી મારો ફોટો કોઈ પાડ્યો, પણ ફલાણા નો ફોટો એમ કહેવાય છે.
રૂપની આખી વ્યાખ્યા જ બદલાય,
એમ છે, ખરેખર એમ છે, નિશ્ચય એમ છે. પછી વ્યવહારથી ભાષા ગમે તે કરીએ, નિશ્ચય એમ છે, નિશ્ચય સ્વરૂપ એવું છે.
નિશ્ચય બી આત્મા તો અનંત ગુણમાં વ્યાપકતા ધરાવે છે, દ્રવ્ય પોતે તો ગુણમાં વ્યાપે જ છે ને, અને આનંદ ગુણોનો સમૂહ તે દ્રવ્ય, તો દ્રવ્યમાં તો બધા ગુણો આવી જાય છે, અને એ જ દ્રવ્ય બધા ગુણમાં વ્યાપે છે, એટલે દ્રવ્ય ગુણોનો રૂપ લઈને જ વ્યાપે છે, તો એ રીતે પણ રૂપ તો આવે છે ને.
એમાં શું છે કે દ્રવ્યત્વ સમજો તો ભેળસેળ ન થાય, ગુણત્વ સમજો અને દ્રવ્યત્વ સમજો તો પછી કઈ પ્રોબ્લેમ નથી. શું? દ્રવ્યત્વ તે દ્રવ્યત્વ છે અને ગુણત્વ તે ગુણત્વ છે.
શક્તિ એ જ વિચારો, હે, શક્તિ પણ જ વિચારો,
આ ગુણને શક્તિ પણ એ વિચારો, અને જે દ્રવ્યત્વ છે શું એ તો બધા ગુણોના એકપણાને લઈને દ્રવ્યત્વ છે, બીજી કોઈ ચીજ નથી દ્રવ્યત્વ, બીજી કોઈ ચીજ એક વસ્તુપણાને લઈને દ્રવ્યત્વ છે. જયારે ગુણ છે કોઈ વસ્તુ નથી, એ તો વસ્તુની એક વિશેષતા છે, એટલે આમ શું છે કે વૈજ્ઞાનિક જ મેટર છે, આખે સાયન્ટિફિક વાત છે. અને અસ્તિત્વ ગુણ જીવ ને પણ છે, બે ને સરખો છે. જળ નો અસ્તિત્વ જળ છે અને ચૈતન્ય નું અસ્તિત્વ ચૈતન્ય છે, વાયુ ને રૂપ.
અનંત ગુણ નું રૂપ આવેલું છે એ બાબત રાજકોટમાં ત્યારે બહુ ચર્ચા એમ કહેલું કે આ વસ્તુ બહુ એકદમ સ્પષ્ટ રૂપથી નથી હતી મને.
વિચારમાં સ્પષ્ટ થવું ભેદ પૂર્વક એ બીજી વાત છે, અને અભેદપણે જ્ઞાનમાં સંમત થવું એ બીજી વાત છે. ત્યારે ગુરુદેવ ને અભેદપણે જ્ઞાન માં સંમત છે કે એક ગુણ ને આનંદ ગુણ નું રૂપ છે. એના કેટલાક ભેદ પ્રભેદો પણ પોતે બોલતા હતા, પણ સર્વ ભેદ પ્રભેદો એની અંદર ઘટાડવામાં એટલી જ્ઞાનમાં સ્પષ્ટતા આપતી નથી, પણ એ સ્પષ્ટતાનું કોઈ પ્રયોજન નથી. સ્પષ્ટતાનું કોઈ પ્રયોજન એટલે એ ભલે આવે કે ન આવે એથી કોઈ સમ્યક જ્ઞાનને હાનિ નથી કે લાભ પણ નથી. સ્પષ્ટ આવે તો કઈ લાભ નથી, અસ્પષ્ટ આવે તો કોઈ હાનિ નથી, કેમ કે વિષય પ્રયોજન ભૂત નથી.
વસ્તુ સ્વરૂપ જે છે એ
ખ્યાત છે, એ તો અભેદ જ્ઞાનમાં આવી ગયું. ચર્ચા શરૂ કરી ત્યારે પહેલે દિવસે આ વાત વિચારી હતી કે આપણે ગુરુદેવની કૃપાથી સિદ્ધાંતનો અભ્યાસ કરીએ છીએ મુખ્યપણે, અને સિદ્ધાંતનો અભ્યાસ કરતા હોવાને લીધે અનેક સિદ્ધાંતોની ચર્ચા ચાલે છે, અને એની અંદર ખતમણી જે થાય છે એ જરા જવાબદારીનો વિષય થઈ પડે છે. કેમ કે આમાં બે ખાતા છે, એક જાણવાના વિષયમાં જાય છે સિદ્ધાંતો, એ ખાતાના સિદ્ધાંતો છે, અને એક ઉપાસવાના વિષયમાં જાય છે સિદ્ધાંતો, ઉપાસનીય સિદ્ધાંતો, આદરણીય સિદ્ધાંતો, અવલંબન કરવા યોગ્ય સિદ્ધાંતો, એ એક સિદ્ધાંતનું ખાતું છે. હવે સિદ્ધાંતો નો જયારે વિચાર કરીએ, ચર્ચા કરીએ કે અભ્યાસ કરીએ, ત્યારે જો આ ખતમ ન આવડે તો જે માત્ર જાણવાના સિદ્ધાંતો છે એમાં જાણવા માત્ર જાણવા પણ હોય અને એની ઉપેક્ષા, અને જે ઉપાસવાના સિદ્ધાંતો છે એના ઉપર જે અવલંબન માટે વજન આપવું જોઈએ આવે નહીં. એટલે સિદ્ધાંતોનો અભ્યાસ કરવા કરતા છતાં જે એ અભ્યાસનો લાભ થવો જોઈએ એ લાભથી વંચિત રહેવાનું થાય. આ વિચારો મેં આ સાથે પહેલા એક બે દિવસ ચર્ચા કરી હતી, બે દિવસ નહોતા ને એટલે જરા સ્પષ્ટ
વંચિત રહેવાનું છે.
એટલે આ સ્પષ્ટીકરણ કર્યું કે આવી બધી જે વાતો છે છે સિદ્ધાંતિક વાતો, વસ્તુનું સ્વરૂપ છે, પણ છતાં એ જાણવાના વિષયમાં એને લઈ લેવું જોઈએ, એથી વધારે એનું કોઈ મૂલ્ય નથી. છે કે ઈચ્છા તોડવું, સ્વરૂપ કી વૃદ્ધિ કરવું આદિ વિકલ્પો કા જે સહજ સ્વભાવ મેં સહજ અભાવ હૈ મારા સહજ સ્વરૂપ માં તો ઈચ્છાને તોડવી અને સ્વભાવની વૃદ્ધિ કરવી બેમાંથી એક કહેવાય. સ્વભાવ તો ભરેલું જ સ્વરૂપ છે, પછી એમાં વૃદ્ધિ કરવાનો કોઈ પ્રશ્ન નથી. એમાં વિભાવ છે નહીં એટલે કાઢવાનો પણ પ્રશ્ન નથી. અરે સહજ શુદ્ધ પર્યાય કા ભી જિસ ત્રિકાલી ધ્રુવ વસ્તુ મેં સહજી અભાવ હૈ એસી નિત્ય વસ્તુ મેં દ્રષ્ટિ આ રીતે પોતાના સ્વરૂપને શ્રદ્ધે છે અથવા ગ્રહે છે દ્રષ્ટિને કે શુદ્ધ સહજ શુદ્ધ પર્યાય જે છે એનો પણ મારા ત્રિકાળી સ્વરૂપમાં તો સહજપણે જ અભાવ છે. ત્રિકાળી પરિપૂર્ણ હું, ત્રણેય કાળે હું તો પરિપૂર્ણ છું એટલે અત્યારે પણ હું પરિપૂર્ણ છું. એસી દ્રષ્ટિ એક વાર અવશ્ય અવશ્ય બોલાવો. આવી દ્રષ્ટિ એક વાર અવશ્ય થઈ જાઓ. બસ ગુરુ સ્વરૂપ છે એક વાર દ્રષ્ટિ થઈ જાઓ. બસ સુખ સમુદ્ર કા દરિયા એકદમ સહજ મળ પડેગા. આ દ્રષ્ટિ થશે એટલે અંદર થી સુખનો જે સમુદ્ર ભેળ છે એને ધરતી આવશે કાંઠે. અંદર તો અનંત સુખ ભર્યું છે પણ પર્યાયના કાંઠે એની ધરતી આવશે ઉછળીને.
દ્રષ્ટિના વિષયમાં હંમેશા વર્તમાનમાં જ હું છું એમ વર્તમાન ઉપર જોર આપે છે. ખાસ
દ્રષ્ટિ તો આગળ પાછળ કઈ જોતી નથી. ભૂત ભવિષ્ય એ જ્ઞાનનો વિષય છે. ભૂત અને ભવિષ્ય સુધી લંબાવવું જ્ઞાનનું કાર્ય છે, દ્રષ્ટિનું નહીં. દ્રષ્ટિ તો વર્તમાનમાં પોતાના પરિપૂર્ણ સ્વરૂપની સાથે લપેટ થઈ જાય છે. પરિચય સધાતા આ દ્રષ્ટિના વિષયની ઓળખાણ બની આવે છે એટલે અવલોકન છે એ ઓળખાણ માટેનો એ પૂર્વ પ્રક્રિયા છે. પછી એ ઓળખાણ દ્રષ્ટિને એક વાર અવશ્ય અવશ્ય એસી દ્રષ્ટિ હો જાઓ. બસ સુખ સમુદ્ર કા દરિયા એકદમ पर के लिए विकल्प करना बेकार है. मारा माटे जे विकल्प करो छो ये व्यर्थ छे. आ काम पूरा करो. गुरुदेव तमारी समीप छे. गुरुदेव तमने आ उपदेश गुरुदेव ना श्री मुखे थी सम्यक दर्शन नो दृष्टि नो आ उपदेश चाले छे. ने एक वार अवश्य अवश्य तमे दृष्टि प्राप्त करो. पर के लिए विकल्प करना તમને કોઈ ફાયદો નથી. તમારે તો તમારું સ્વયં દર્શન કેમ પ્રાપ્ત થાય, સ્વરૂપ દ્રષ્ટિ કેમ પ્રાપ્ત થાય એને મુખ્ય કરો. એ કાર્ય મુખ્ય છે. પણ એ કઈ સાંભળે ને એવો પ્રકાર અરે મેં બિના કિસી કે ભી અભી હી પરિપૂર્ણ હું. આ સત્તરમા પત્રનું વચન છે. એમનું વચન અમૃત બહુ પ્રસિદ્ધ થયું છે કે અરે મેં બિના કિસી કે હી અભી હી પરિપૂર્ણ હું. ત્યારે કોઈના વગર હું પરિપૂર્ણ છું. મારી પરિપૂર્ણતા માટે મને કોઈની અપેક્ષા નથી. કોઈના વગર જ, કોઈના આધાર વગર, एक बार ऐसी तीव्र भावना होनी चाहिए ताकि सामान्य वस्तु के बोध का अवसर आवे जो अज्ञान पड़ेगा। एक बार एवं स्वरूप की भावना यथार्थ थाय के जेने लेने स्वरूप में ज्ञान प्रगट तो उपयोग प्रगट भावना उपयोग करें पर में सावधानी पना नहीं, स्व में सावधानी पना होना चाहिए। पर में सावधानी पना बिना ने सावधानी सब करवा दो, हमारा तुम्हारी जात में संभालो, तुम्हारा स्वरूप में संभालो। वचन के
द्वारा में पसे क्या चाहिए, मां कोई खास विशेषता?
हाँ, ये चलो जोर आवे से બધી પૂતગળાત્મક અનુકૂળતાઓ જે છે, અનુકૂળતાઓ બધી પૂતગળાત્મક પર્યાયો છે, પોતે મહાસમર્થ પદાર્થ હોવા છતાં ચૈતન્ય મહાસત્તા કે છે, તો મહાન પદાર્થ હોવા છતાં દીનતાને પામતા ન હોવું પડશે, એ થોડા અમરતા છૂટી જાય, એ કોઈના મગજ કોઈના આધાર નહીં, જે ફેરફારો થવા યોગ્ય હોય તે થાય, ન થવા થાય, મારા રીતે નહીં લેવા, પરિપૂર્ણ છું, એમાં કઈ આંચ આવી નથી, કોઈના વગર પરિપૂર્ણ છું, પૂર્ણ થઈ છે એ વાત નથી, અત્યારે જ હું મારા સ્વરૂપથી પૂર્ણ છું, અત્યારે જ મને કોઈની અપેક્ષા નથી, ગુજરી ગયા ખબર છે, કહું છું પરિણામની વાત કરતા એટલે ખ્યાલ આવે કે કઈક અવલોકન કરે છે, ખ્યાલ આવે છે, ખબર પડે કે આપી દીધું છે, આવે છે. પ્રૂફ વંચાઈ ગયા હોય એ પીડા છે, તમારા ટેબલના ખાણામાં થોડાક પડેલા હતા અને એને ઈચ્છા હતી કે મારે જલ્દી વાંચો. સોનગઢથી ચાઇન લેવા આવેલા એ એકાદ ફરવાના કાગળ પીડ્યા છે કે બે ફરવાના પીડ્યા છે, લઈ ગયા. 24 કલાકે બીજે દી વાંચીને આવ્યા. અરે કે ઇસમે તો પડતે આત્મા ખડા હો જાતા હૈ કે શું બોલા કે યે પડને સે ચર્ચા ત્રીજા ભાગ પહેલા છાપા પછી પહેલો બીજો પછી છાય પછી છાપામાં ત્રીજો ભાગ પહેલા છાપા એટલે બધાના પાનાની સંખ્યા ત્રણેય ભાગની ઇન્ડિપેન્ડન્ટ છે. પહેલા ભાગની સંખ્યા એકથી શરૂ થાય, બીજા ભાગની પણ એકથી શરૂ થાય, ત્રીજા ભાગથી પણ એકથી શરૂ થાય, એનું કારણ એ છે પહેલા ત્રીજો ભાગ છાપતા. ये तो वो पढ़ते ही आत्मा खड़ा हो जाता है. प्रकाशन खाते कोई आते तो वो मूर्ति रखो पच्चीस वर्ष तक. અરે દ્રવ સામાન્ય, તારી માનતા આગળ તેરે પ્રતાપ સે જુગતી હુઈ પર્યાય. સહજી ખડી હો જાતી હૈ એવી થઈને ઉભી રહે છે. તારા પ્રતાપ છે તારા તરફ ઝુકેલી પર્યાય સહેજે એવી થઈને રહે છે. સહજી ખડી હો જાતી હૈ કે જિસમે અનાદિ કા બોજા પ્રતિક્ષણ હટતા જાતા હૈ. અનાદિ નો જે બોજો છે રાગ તો ભાર છે. ક્ષણે ક્ષણે હટતો જાય છે. ઉત્તરો ઉત્તર સુખ કી વૃત્તિ હોતી હૈ અને પરિણામમાં ઉત્તરો ઉત્તર સુખની વૃત્તિ થાય છે. ધન્ય હૈ તેરા બોધ. અરે દ્રઢ સામાન ધન્ય છે તારો બોધ. ગુરુદેવ કહેતે હૈ પછી ગુરુદેવ મિતાવત છે કે જ્ઞાની ને જ્યાં સ્વરૂપ નિદાન પ્રગટ્યું આત્મધર્મ માંથી ટુકડા લીધા. ગુજરાતી આત્મધર્મ જ્ઞાની ને જ્યાં સ્વરૂપ નિદાન પ્રગટ્યું ત્યાં પર્યાયમાં એટલે શરીરમાં નહીં પરિણામમાં ત્યાં પર્યાયમાં જોવાની આવી જાય છે. ગુરુદેવના શબ્દો છે કે જ્ઞાનીને જ્યાં સ્વરૂપ નિદાન પૂરતું ત્યાં પર્યાયમાં જોવાની આવી જાય છે. નિર્ભયતા અને નિશંકતા થઈ જાય છે અને ક્ષણે ક્ષણે અબંધ સ્વરૂપ પ્રગટ થતું જાય છે. ક્ષણે ક્ષણે અબંધ સ્વરૂપ પ્રગટ થતું જાય છે અને વર્તમાન પુણ્યભાવ પાપ પુણ્યભાવ થાય અને એનું ફળ જુઓ એવી વાંછા જ્ઞાનીને નથી. ગુજરાતી શબ્દ કે વર્તમાન પુણ્ય ભાવ થાય તો એનું ફળ મને મળ્યું ભવિષ્યમાં એવી વાંછા નથી. પર્યાય બળવાન થઈ જાય છે. વૃદ્ધ માણસ કમજોર હોય અને જુવાન માણસ તો બળવાળો હોય ને. પર્યાયમાં શક્તિ આવી જાય છે. જ્ઞાનીને સ્વરૂપ નિદાન પૂરતું તો પર્યાય સશક્ત થઈ જાય છે. એમ કેવું છે બધી પામરતા હતી પર્યાયમાં દીનતા હતી. અરે રે મને શેરો સુખ આપે, મને પથારી સુખ આપે, મને ખુરશી સુખ આપે, મને મોટર સુખ આપે, મને ગળપણ સુખ આપે, મને સારા કપડાં સુખ આપે, મને તંદુરસ્તી સુખ આપે, સાતા સુખ આપે, ભીખ માગતો હતો. નબળો હોય ભીખ માગે, કમાવાની તાકાત હોય ભીખ માગે. Yeah. પણ આખ આખા આત્મા ઉપર જો તિરસ્કાર કરતો છે કોઈ પણ જીવ પ્રત્યે, તો એ અવશ્ય અનુચિત છે. પોતાને તો ક્યાં દ્રૌપદી નથી કીધા, બરાબર વિચાર્યું. પછી કોઈ આત્મા શૂન્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ ની પૂજા થાય એમાં આપણને વાંધો હોવો જોઈએ. પર્યાય ભેદ દ્રવ્યપર્યાયની ભિન્નતાનો વજન છે તો સમ્યક દર્શન ની પૂજા કરે છે. સમય દ્રષ્ટિ ની પૂજા કરવાનું જ્યાં વાદા બને ત્યાં એમાં તકલીફ પડી જાય, મુશ્કેલી માર્ગ થઈ જાય. દેવગુરુ શાસ્ત્ર ની પૂજા કરો, સમય દ્રષ્ટિ ની નહીં કરો. પછી સમય દર્શન ની પૂજા કરો, સમય જ્ઞાન ની પૂજા કરો, સમય ચારિત્ર ની પૂજા કરો, રત્નત્ર ની પૂજા કરો, પણ સમય દ્રષ્ટિ ની એ ગુણ ની પૂજા થાય ને ગુણ નો ધણી વાય ની પૂજા ના થાય. ધર્મ ની પૂજા થાય પણ ધર્મ ની પૂજા ના થાય. દર્શન ધર્મ છે, ધર્મ ની પૂજા થાય કેમ કે ધર્મ પવિત્ર છે, પવિત્રતા છે માટે પૂજનીય છે. પૂજનીય નું કારણ એનું પવિત્રતા છે. અયથાર્થ સમજણમાં બધા બધા પ્રકાર પર ભય વૃત્તિ પામતા જતા હે, પર ચૈતન્ય મેં ધસને પર નિર્ભયતા વૃત્તિ પામતી જતી. સર એટલે રાગાદી મલિનતા, એનો રસ જેને વધે એને ભય વધવાનો છે. રાગ રસ સુધી ભાવ રસ જેનો વિધો એને ભય વૃત્તિગત થઈ જવાનો. ચૈતન્ય તો શાશ્વત અવ્યાબાદ સ્વરૂપ છે, એની અંદર દેશો નિર્ભયતા થઈ જશે. મેં ચૈતન્ય ચૈતન્ય નહીં ચલતા હું, જળ જળ મેં ભાવ વિભાવ મેં મુજે નિત્ય મેં મેરી પર્યાય કા ભી પ્રવેશ નહીં અને કી બાત હી ક્યા. હું એમ બોલા મેં ચૈતન્ય ચૈતન્ય મેં હી ચલતા હું, તો ચૈતન્ય સ્વરૂપ ચૈતન્યમાં મારી રમણતા છે. જડ મેં વિભાવ, જડ જડમાં છે, વિભાવ વિભાવમાં છે, શરીર શરીરમાં છે, વિભાવ વિભાવમાં છે, મારે શું લેવા દેવા છે. મારામાં તો મારી પર્યાયનો પણ પ્રવેશ છે, બીજાની તો વાત ક્યાં કરવી. અરે પરિણામ પરિણમતા હૈ પર ઉસી સમય મેં હૈ પરિણામ તમને મેં જાય છે. એ જ વખતે હું પરિણામ એક બાજુ રહી જાઉં છું, પરિણામ મારી સાથે હું પરિણમતો નથી.
એ જ વખતે ગયેલી છું,
બિંદર હું છું. હું હા હું અપરિણામી તરીકે પરિણમતા પર પરિણામ તો બિંદ રહી જાઉં છું. પરિણામના પ્રવાહમાં હું તણાતો નથી, કાંઠે ઉભો છું, જોઉં છું. એટલે શું છે કે પર્યાયનું એકત્વ જ મિથ્યાત્વ છે. પર્યાય મંધા હા પર સમય પ્રવચન એ વસ્તુ અંદર દ્રષ્ટિના વિશે કેટલો વ્યક્ત કર્યો છે, દ્રષ્ટિ થાય છે તો પરિણામની અંદર શું શું થાય છે, શૈલી પણ બહુ સમજવા માંગો છો એ પદ્ધતિ એમણે નથી અપનાવી, તમે એના ઉપરથી શીખવા માંગો છો, પણ એમણે એ પદ્ધતિ નથી અપનાવી, તો પછી એમને જે પદ્ધતિ અપનાવી એ પદ્ધતિ થી વસ્તુ શીખવા માં વસ્તુનું જે સ્વરૂપ છે, જે દ્રષ્ટિનો વિષય છે, એ પહેલા જ્ઞાનમાં કે લક્ષમાં લીધું, એટલે ચોરૂપું થી પોતાની સંપત્તિ હું આવું, એમાં જે દ્રષ્ટિ અવળી હતી, જે પર્યાય દ્રષ્ટિ પણ કરતા ઊભી કરતી હતી, એને ઉથલીને ઉથલાવીને સરખી કરી, આખી જે ઊંધી દ્રષ્ટિ પડી છે એને આમ સવલી કરી નાખી, એ જ્ઞાને ઉથલાવી નાખી, ચૈતન્ય તારી કેટલી બધી પહોળાઈ છે, એટલી ગંભીરતા છે, એટલી વિશાળતા છે, આશ્ચર્ય પામે છે. સામર્થ્ય એટલું બધું વિશાળ છે, આશ્ચર્ય પામે. એ ગુરુદેવ અને ગુરુદેવ પુત્ર છે, એટલે નિશ્ચયની સાથે કેટલી ભક્તિ આવે છે. તીવ્ર નિશ્ચય એનો અવિના ભાવી પર્યાય છે. એ ગુરુદેવ આપ કિતની ભલાઈ તક પ્રસર ચુકે, ભલાઈ ભી હૈ સાથે ઠોસપણા ભી. આપકી વાણી કા સ્પર્શ હોતે માનો વિશ્વ કી ઉત્તમ ઉત્તમ વસ્તુ કી પ્રાપ્તિ હોવી. આ વાક્ય ગુરુદેવ આપકી વાણી કા સ્પર્શ હોતે હી માનો વિશ્વ કી ઉત્તમ ઉત્તમ વસ્તુ કી પ્રાપ્તિ હોગી. એક જ વ્યાખ્યાનમાં વિશ્વની ઉત્તમ ઉત્તમ વસ્તુ પ્રાપ્તિ થઈ ગઈ. તત્વ કેવું જબરદસ્ત, ગુરુદેવની વાણીનો મહિમા પરિણમીને એમને પ્રગટ કર્યો. વાતો કરીને નહીં, ગીત બનાવીને નહીં, કવિતા બનાવીને નહીં, પરિણામે ના પ્રગટ કર્યા છે. બીજી રીતે કહીએ તો સોનગઢની ભૂમિ પુત્રવતી છે. કોઈ જૈનો હોય સમયક દ્રષ્ટિનો બીજા થયા જુદી જુદી જગ્યા છે, આ નથી સોનગઢ નથી. દર્શન પ્રાપ્ત કરે આ ભૂમિ ગૌરવાન્વિત છે નથી દર્શન.
ખોદીને કાઢતા